તારીખ 20/10/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 32માં 2-7 નંબરના મુદ્દા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20.
જે મિથ્યા દર્શનને બળવાન કરે છે, એવા પરિણામ નહીં હોવા જોઈએ. મિથ્યાત્મને નિર્બળ કરે એવા પરિણામ કેવા હોય સાથે લીધું છે. સત્પુરુષના વચનમાં શંકા, શંકા થવી. સત્પુરુષના વચનમાં શંકા થાય છે એટલે એ ભૂલતા હશે તો, એમની ભૂલ થતી હશે તો, ક્યાંક ને ક્યાંક એમની પણ ભૂલ થતી હોય એવું બની શકે એવી એવો અભિપ્રાય રાખીને પુરુષના વચનમાં શંકા થવી, અથવા તેઓ જે કહે એ ભૂલવાળું છે કે નહીં એમ જોવાની વૃત્તિ રહેવી કે એમ જોવાની વૃત્તિ થવી, કે એમની ભૂલ તો નથી થતી ને આપણે બરાબર ચોકસાઈ કરીએ, એમ ભૂલ જોવાની વૃત્તિ થવી કે ભૂલ જોવાની વૃત્તિ રહ્યા કરવી, અથવા ગાથાર્થ અને શબ્દાર્થની મુખ્યતા કરીને ભૂલ સમજવી, પોતે સંસ્કૃત માગધી વ્યાકરણ શબ્દાર્થ શબ્દકોશ એના જાણનાર હોય, વિદ્વાન હોય, પંડિત હોય, એ અનુસાર શબ્દનો અર્થ કરે કે ગાથાનો અર્થ કરે. સત્પુરુષે એ પ્રમાણે અર્થ ન કર્યો હોય, સિદ્ધાંત ખંડન થાય કે સિદ્ધાંત ફરે કે સિદ્ધાંતથી વિપરીત પણ થાય કે ન્યાય વિરુદ્ધ જાય એવું તો કથન ન કર્યું હોય, પણ વિદ્વાનને પંડિતને એમ લાગે અહીંયા તો આવો અર્થ થવો જોઈએ, શબ્દ પ્રમાણે ગાથા પ્રમાણે આવો અર્થ થવો જોઈએ, એવો અર્થ નથી કરતા માટે એમની ભૂલ છે. એ બધા પ્રકાર મિથ્યાત્મને તીવ્ર કરનારા છે, મિથ્યાત્મને બળવાન કરનારા છે. સત્પુરુષના એની સામે એવો પ્રકાર હોય છે મોક્ષને કે જેને લઈને એને એનું મિથ્યાત્મ નિર્બળ થાય, એ પ્રકાર કેવો હોય છે કે તેને સત્પુરુષના વચનના નિશંકપણે પરમ પ્રીતિ હોય છે. અભિપ્રાયમાં જ એના પ્રત્યે બહુમાન અને અનુરાગ વિશેષ હોય છે, એટલે એની પ્રવૃત્તિ પ્રત્યે, બોલવાની જે પ્રવૃત્તિ છે, એમના વચન પ્રત્યે પ્રીતિ થાય છે અને નિશંક પણ હોય છે. ક્યાંય એને શંકા પહેલેથી જ હોતી નથી, નિશંક જ હોય છે. કોઈ સૂક્ષ્મ જ્ઞાનમાં ફેર પડી જાય ધ્યાનપણાનો, એની કઈ કિંમત નથી, એટલે પહેલેથી પોતે નિશંક જ છે. કેમ કે એને સત્પુરુષને એ રીતે ઓળખ્યા છે કે જેના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ અનુભવથી પ્રત્યક્ષ છે એને ફેર પડવાનો શું સવાલ છે, એને કોઈ ફેર પડવાનો પ્રશ્ન જ નથી. એટલે એના પ્રત્યે નિશંક જ હોય છે કે જે કહે તે બરાબર જ હોય, એમાં ફેર હોઈ શકે નહીં. અથવા સામાન્ય માણસ કરતા એમના અભિપ્રાયમાં વિશેષતા હોય એટલું રાખીને જ એના વચન કરે છે, પૂર્વગ્રહ વસ્તુ કામ. એટલે એવા એવા પૂર્વે ગ્રહ્યો છે કે આ સત્પુરુષ છે ને એના વચનમાં ક્યાંય શંકા કરવા જેવી નથી. એટલે એને સ્વચ્છંદના દોષમાં જતો બંધ થઈ જાય છે. શંકા કરવી, ભૂલ કરવી, શબ્દની મુખ્યતા, અર્થની મુખ્યતા ચૂકવી, આ બરાબર નથી કહેતા, બરાબર અર્થ કરતા નથી, એવું એને પ્રકાર સામે ના થાય. ભૂલ દેખાય છે એ ખોટું છે, અન્ય વાત તો એ છે કે પોતે સમજવા અને ઉપદેશ ગ્રહણ કરવા આવ્યો છે કે કેમ, વિષય ફેરવીને કોઈ બીજી વાત કરતા હોય તો પણ એ કાળે એમના જ્ઞાનમાં એ પ્રકારનો વિકલ્પ આવ્યો, અને કોઈ વિશેષ વાત કરી તો તને શું નુકસાન, કોઈ ન્યાય વિરુદ્ધ સિદ્ધાંત વિરુદ્ધ તો વાત કરવાના નથી, એ તો બરાબર છે. અને કોઈ બીજી વાત કરી, કોઈ નવું પડખું, કોઈ નવી વાત પોતાને મોક્ષમાં વિચારમાં આવીને કઈ, તો એથી નુકસાન તો કઈ છે નહીં. એ કાળે એ પ્રકારે એમનું જ્ઞાન તમે શાક લેવા ગયા, તમે એમ કહો એક રૂપિયા ને બે રૂપિયા ની કોથમરી આપો, અને પેલા એ લીમડો ઉપર મફત આવ્યો, તમને નુકસાન છે? નુકસાન છે એનાથી. એક ચીજ તમને વધારે આપી તો એ કેવું નુકસાન છે? અચ્છા, ધર્મસભામાં કયા જીવને ક્યારે કઈ વાત કામમાં આવશે એ તો બહુ ગહન વિષય છે. સર્વજ્ઞના જ્ઞાન દેવું એ તો છદ્મસ્થનો વિષય નથી. અનેક જીવો બેઠા છે અને જ્ઞાની પુરુષનો ઉપદેશ ચાલે છે, ભલે વિષયાંતર વાત ચાલે, પણ એ કોઈ જીવને ઉપકારી નથી થવાની એવું તમે કેમ નક્કી કર્યું છે? એના ઉપર તો નક્કી થાય છે એવું કોઈ જ્ઞાન વિષયાંતર ન થવું જોઈએ. તો વિષયાંતર ન થવું જોઈએ એમના જ્ઞાનમાં નથી, એ પોતે નથી સમજતા. એવા જે પોતે આચાર્ય મહારાજનો એટલો આદર કરે છે, પરમ આદર કરીને આચાર્ય મહારાજના ઉપદેશને જે પોતાના અંતરમાં પરિણમાવી ગયા, પચાવી ગયા, આત્મસાત કર્યો જે ઉપદેશને, એને એ વાત ખ્યાલમાં નથી કે ખ્યાલમાં છે? એ વાત નહીં, ખ્યાલમાં નથી એવું કંઈ નથી. છતાં કોઈ વાત કુદરતી નીકળી બહાર, એનો નિષેધ નથી. વિષયાંતર કરે એ કોના માટે નિષેધ થાય? કોઈ એવા વક્તા વાચાળતામાં આવી જાય અને એની વાચાળતાને લઈને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ વક્તાઓ વિષયાંતર કરીને શાસ્ત્રના વિષયને પડતો મૂકી દે અને ગાડી બીજા પાટા ઉપર ચડી જાય, એના માટે એનો નિષેધ કરવામાં આવ્યો છે. પણ એ પ્રકારનો અપરાધ તો કંઈ જ્ઞાનીને થતું નથી. એ તો પરમ જાગૃત ઉપયોગે જે કઈ કહે છે ખબર છે, સામે આચાર્યનું શાસ્ત્ર છે, છતાંય કોઈ વાત નીકળી જાય છે, વિષય બહાર જઈને નીકળી જાય છે, એનો કઈ દોષ એમને નથી. અથવા એમની દશા વિશેષને લઈને, યોગ્યતા વિશેષને લઈને એ પ્રતિબંધ એમના માટે નથી. એટલો જ્ઞાનીને ભૂમિકા અનુસારનો રાગ હોય છે, પણ છતાં એને કેટલોક વ્યવહારનો પ્રતિબંધ એને નથી. કેટલાક વ્યવહારનો પ્રતિબંધ એને નથી. જેમ કે જીનેન્દ્રની પૂજા કરે છે સામાન્ય રીતે નીચેના ગ્રસ્ત જ્ઞાની પણ કરે. કોઈ જ્ઞાની એવા હોય કે રોજ પૂજા કરે, કોઈ જ્ઞાની એવા હોય કે કોઈક જ દિવસ પૂજા કરે. તો જે કોઈક જ દિવસ કરે છે એને પ્રતિબંધ લાગુ કરવો પડે. કેટલોક વ્યવહારિક પ્રતિબંધ જ્ઞાનીને નથી લાગુ કરતો. મુમુક્ષુ હોય એવું શાસ્ત્ર સ્વાધ્યાય કરે, કોઈ જ્ઞાની હોય કે રોજ ઘણો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, કોઈ જ્ઞાની હોય કે ભાગ્યે જ શાસ્ત્ર હાથમાં લે, છતાં અંદરનું જે જીવંત આગમ છે પોતાનો પરમ સ્વરૂપ એની સાથેનો સંબંધ તૂટ છે, તો એને વ્યવહારિક પ્રતિબંધ નથી કે એમને શાસ્ત્રનો સ્વાધ્યાય નિત્ય કરતા નથી. અને કોઈ વાર જ ક્યાં એ પ્રતિબંધ એને લાગુ પડે. કેટલાક નિયમો બધાને એક સરખા લાગુ પડે એવું નથી હોતું, એવું નથી. વ્યવહારમાં પણ છે કે જે ઠોઠ નિશાળીઓ હોય એને કંઈક તું બરાબર લેસન કર, એનું કોઈ પહેલા નંબરે એક્સપર્ટ હોય, ઘણી ધારણા શક્તિ ઘણી હોશિયાર હોય વિદ્યાર્થી, ઓછું વાંચે ઓછું લેસન કરે છે તો પહેલા નંબરે આવે, એને એમ ના કહેવાય કે કેમ રોજ આટલું વાંચતો નથી. જરૂર નથી એને, એ પ્રતિબંધ એને લાગુ ન કરી શકાય. ત્યાં ગુરુદેવના સાનિધ્યમાં કેટલાક મુમુક્ષુઓ નાની ઉંમરથી તે વૃદ્ધ ઉંમર થયા ત્યાં સુધી આવીને રહ્યા. સુદામીજીને ભાવના હતી છતાં સિંધુ સાથે 7 વર્ષે એક વાર આવ્યા, બીજી વાર ફરી વાર 7 વર્ષે આવ્યા, પછી વર્ષમાં એકાદ વખત આવતા. એમની ભક્તિ ઓછી ગણવી કે વધારે કેવી રીતે એમ માપ, કયો કાંટો લઈને તોડવો એને, કે પેલા 30 વર્ષે એક ધારો રોકાણા છે એની ભક્તિ વધી જાય ખરી કે નહીં. કોઈ એવી રીતે તોડ માપ થતું નથી. શબ્દાર્થની અને ગાથાર્થની મુખ્યતા એનો પ્રતિબંધ, અર્થનો પ્રતિબંધ એટલો લાગુ નથી પડતો. સત્પુરુષના વચનમાં નિશંકપણે પરમ પ્રીતિ થવી એ સ્થિતિમાં હોય તો ઉપરના દોષ ન થાય. શંકા કરવાના, ભૂલ કાઢવાના, ભૂલ દેખવાના એ બધા દોષ આપોઆપ જ ન થાય. સત્પુરુષના શ્રદ્ધાનો અભાવ તેમજ અભક્તિના પરિણામ થવા એ પણ મિથ્યાત્મને બળવાન કરનારા પરિણામ છે. શ્રદ્ધાનો અભાવ એટલે અને સંગીત દર્શન હશે કે નહીં હોય, રીવ હશે કે ગીવ હશે, આ બધા શ્રદ્ધાના અભાવ સૂચક પરિણામો છે. અને અભક્તિના પરિણામ, એમના પ્રત્યે બહુમાનના પરિણામ, પોતાને ન થાય બીજાને થાય તો એને પસંદ ન પડે, અતિશયોક્તિ કરે છે, આમ થાય છે તેમ થાય છે, એ બધા પ્રકાર છે, અભક્તિના પરિણામ છે. અશ્રદ્ધાના અને અભક્તિના, શ્રદ્ધાને ભક્તિ સાથે સાથે ઉપજે છે. જ્યાં અશ્રદ્ધા હોય ત્યાં અભક્તિના પરિણામ આપોઆપ જ હોય છે, અશ્રદ્ધા હોય ત્યાં ભક્તિના પરિણામ થઈ શકતા જ નથી. એવી પરિસ્થિતિમાં દર્શન મૂળ છે એ વધી જાય છે, મુખ્ય આકૃતિ થાય છે. ગમે તે કારણવશ પછી એને માટે એને બહાનું કોઈ પણ મળે કે આવા પરિણામ થયા હતા અને મેં જોયા માટે મને એમ લાગે છે કે એને સંગીત દર્શન નહીં હોય, કોઈ પણ બાને કોઈ પણ રીતે એને ત્યાં શ્રદ્ધા ગઈ, એને સત્પુરુષ છે સમ્યક દ્રષ્ટિ છે એવી શ્રદ્ધા ન રહી. જેમ કે કઈ એને ઠપકો આવે પણ ગુસ્સો કર્યો, તીવ્ર ગુસ્સો કર્યો, માન વધારે ગુસ્સો કર્યો, સમ્યક દ્રષ્ટિ થઈને કઈ આવો ગુસ્સો કરે, સમ્યક દ્રષ્ટિ તો શાંત હોય, અથવા ગમે તે પ્રકારે કોઈ પણ એના ઉદયના પરિણામ જોઈને એને શ્રદ્ધામાં શંકા પડી કે નહીં આમાં શું કદાચ સમૂહ દ્રષ્ટિ નહીં રહેતા હોય, સમજત મટી જતું હશે, છૂટી જતું હશે, ઘણા વિદ્વાનોને એવી શંકા પડે છે. ક્ષુભ સમ્યક દર્શન આવે છે ને જાય છે, તો ક્યારેક ચાલ્યું જતું હોય, પાછું ક્યારેક આવતું હોય, આવા પરિણામ થતા હોય ત્યારે ચાલ્યું જતું હોય, એ બધા પ્રકાર ક્ષુભસમમાં ધારણા કરી હોય એને લઈને શંકા ઉપજવાનું કારણ થાય, તો પોતાની યોગ્યતાનું કારણ છે. તો ત્યાં તો વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું છે કર્ણાનું યોગમાં, પણ છતાં પોતાની યોગ્યતાને લઈને પછી એવું જે કાંઈ ધારણામાં આવ્યું હોય એનો ઉપયોગ થઈ જાય તો એને શ્રદ્ધા ન રહીએ, શ્રદ્ધા ન રહીએ ત્યાં ભક્તિ ન રહીએ, આ નિયમ છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ ભક્તિ હોય, જ્યાં શ્રદ્ધા ન હોય ત્યાં ભક્તિ. સંકેત ગ્રહણ કરે છે, એનું સંકેત છૂટે પણ છે અને ગ્રહણ પણ કરે છે, તો પોતાની કલ્પના પ્રમાણે લગાડી દે, પોતાની કલ્પના પ્રમાણે લગાડી દે. કેમ જે અશ્રદ્ધાના પરિણામ છે એ કાંઈક તો પોતાને આધાર તો ગુજશે ને અશ્રદ્ધા થવા માટે, કે કેમ અશ્રદ્ધા થઈ, શું કારણ થઈ અશ્રદ્ધા થઈ, તો કોઈ ને કોઈ કારણ લાગે, મળે એને લાગે એવું હોય નહીં, પણ એને એમ લાગે તો અશ્રદ્ધા થઈ જાય. અશ્રદ્ધા થાય ત્યાં અભક્તિ થાય, કેમ કે શ્રદ્ધા ભક્તિ અવિના ભાવે છે. એવા પ્રકાર થી મિથ્યાત્વ છે બળવાન થાય છે.
આપણે દાખલો છે ને માતાજીના પ્રશંસા કરી ઉદ્દેશ્ય લાભને માટે કરી, ગુણ છે ભવિષ્યમાં લાભ એના માટે,
કોઈ પણ રીતે
પુસ્તક પછી છપણ પુસ્તક ધન્યવાદ ભક્તિના પરિણામ થી આપણે દાખલો લેવો આપણા માટે.
પોતાની સત્પુરુષ એટલે પ્રગટ સત, જીવંત સત. કેમ શ્રદ્ધાનો અભાવ ન થાય? કે જો એને આવું જ્ઞાન હોય સત્પુરુષ પ્રત્યે, સત્પુરુષ એટલે પ્રગટ સત છે, જેને સત પ્રગટ્યું છે, જેને પરમાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, જીવંત સત છે એમ જાણીને તેમના પ્રત્યે અટલ શ્રદ્ધા, ડગમગે ની એવી નહીં પણ અટલ શ્રદ્ધા, એનો દ્રઢ આશ્રય, એમના શરણમાં રહીને મારું હિત કરવું જ છે, એમને માર્ગ જાણ્યો છે, મને એ માર્ગ બતાવશે. અને અતુલ ભક્તિ થવી, કેવી અતુલ ભક્તિ થવી, એવા કોઈ પરિણામ હોય તો ઉપરના અશ્રદ્ધાના અભક્તિના પરિણામ થાય. આ પ્રકારના જે પરિણામ છે એ મિથ્યાત્વની શક્તિને તોડી નાખે છે, નિર્બળ કરે છે મિથ્યાત્વને. જો સત્પુરુષ પ્રત્યે એમને પ્રગટ સદ જાણીને અટલ શ્રદ્ધા, અતુલ ભક્તિ અને દ્રઢાશ્રય આવે તો એનું મિથ્યાત્વ છે બહુ સહેલાઈથી અને સુગમપણે દર્શન ગળી જાય છે, મિથ્યાત્વની શક્તિ તૂટી જાય છે. એટલા માટે એ વિષયને સદમતીએ ખૂબ જ જુદી જુદી રીતે નિરૂપણ કર્યો છે પત્રોની અંદર. એનું કારણ એ છે કે બીજી બાબતમાં તો ભૂલ થવાની સંભાવના છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરતા એમ કે એમાં શું છે, માણસ છળ શું પકડે છે કે અમે તો તત્વજ્ઞાનની મુખ્યતા કરીએ, વ્યક્તિની મુખ્યતા કેમ કરીએ? કે તત્વની મુખ્યતા કરવા જતા તું ગોથું ખાઈશ તો તને નહીં ખબર પડે, અહીંયા ગોથું ખાઈશ તો તને સત્પુરુષ જગાડશે કે નહીં, એમ ન થાય આમ થાય, તો તને પડતો બચાવવા માટે એક બહુ મોટું સાધન છે. અથવા લગભગ તું પડીશ જ નહીં, તને કહેવાની જ નહીં જરૂર પડે, એમના પ્રત્યેની અતુલ ભક્તિ, દ્રઢ શ્રદ્ધા, દ્રઢાશ્રય એ તને લગભગ કોઈ ભૂલમાં જ નહીં જવા દે, કુદરતી રીતે તારે બધી ભૂલોમાંથી તું બચી જઈશ. અને બીજી બાજુ ભૂલ ક્યાં થશે એ તો ખબર નહીં પડે. એટલે ગુણ પ્રત્યેનો સત પ્રત્યેનું બહુમાન હોવાને લીધે દર્શન મોગળે છે. એનું કારણ એ છે કે ગુણ પ્રત્યે, સ્વભાવ પ્રત્યેનું એ બહુમાન છે, વ્યક્તિ પ્રત્યેનું નથી પણ એ સ્વભાવના ધારક હોવાથી સ્વભાવ પ્રત્યેનો છે. વ્યક્તિ તો બહાનો છે, ખરેખર તો સ્વભાવ પ્રત્યે બહુમાન છે. ત્યાં મૂળ વાત તો એ છે. એની અંદર દરેક કાળે હોય જ છે, બધા બે પક્ષો સત અને અસત દરેક કાળમાં હોય છે. કોઈ કાળે ઓછું પ્રમાણ હોય, કોઈ કાળે વધુ પ્રમાણ હોય, એવું બનવા જોગ છે. પણ બે પ્રતિપક્ષ જગતની અંદર સત અસત કાયમ સાથે જ રહ્યા છે. શું એટલે જે જે મહાપુરુષોને જેવા જેવા પ્રસંગ બન્યા એની સામે પોતે સ્પષ્ટીકરણ દેતા ગયા. જેમ કોઈ એમ કે અન્ય મતમાં કે ભગવાન નો સાક્ષાત્કાર ક્યાંથી થાય, એના જેવું છે. પ્રગટ સત ક્યાંથી મળે? મોટી વાત છે, હોય તો ખબર પડે ને, ખબર પડે એવી રીતે હોય તો બહુ મોટી વાત કહેવાય, સામાન્ય વાત ના ગણાય. એટલે એનું એટલું મહત્વ આવે તો એનો દ્રઢ આશ્રય કરે, દ્રઢતાથી આશ્રય કરે. એકમાત્ર નિમિત્ત છે, અત્યારે બીજા નિમિત્ત નથી, એટલે એકમાત્ર નિમિત્ત રહી ગયા છે. એટલે તો એમણે એ વાત નાખી, પંડિતોને માનવું મુશ્કેલ પડે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ જો બાકી કુલ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તો ગ્રસ્ત છે, મુનિ પણ ક્યાં છે? સત્પુરુષ તો ગ્રસ્ત છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ જોઈ. ગુરુના સ્થાને બેસાડજે, દેવના સ્થાને બેસાડજે, તને જે લાગે એ પણ તું એમાં ભૂલ કરીશ. કુલ ગુરુ ને વેશધારી હોય માટે ગુરુ છે એ રવા દેજે. એમાં તો આત્માર્થી જો અત્યારે તો જોવામાં આવતા નથી. વેશધારી ગુરુઓ છે એમાં તો કોઈ આત્માર્થી નથી, એ પરિસ્થિતિ છે. તો હવે ગુરુ નથી એનું શું કરવું? તો કે આત્મજ્ઞાન નથી આ મને પણ તે સાચા ગુરુ જોઈએ, એને સાચા ગુરુ તરીકે જોઈએ. ગુરુ નહીં હોવા છતાં ગુરુ થાય પંડિત ને કઠણ પડે, છતાં સાતમો સંસ્થા નથી ને ગુરુ કહેવાય કેમ? વિચાર લાગી જાય એમ કે શું કે આત્માર્થી માટે શું રસ્તો છે એનું માર્ગદર્શન છે. સત્પુરુષનો વિરોધ કરવો અથવા અવર્ણવાદ કરવો કોઈ પણ રીતે, સપને પણ જેનો વિરોધ ન થાય, સપને પણ જેનો અવર્ણવાદ અવર્ણવાદ ન થયો છે કે એમનામાં દોષ ન હોય તેવા દોષો કહેવા, વાદ એટલે કહેવું, અવર્ણ નથી તેવા દોષો કહેવા, એ બહુ મોટો અપરાધ છે. તીવ્ર દર્શન મહાવેશમાં જ, દર્શન મોહના તીવ્ર આવેશમાં જ એવા પરિણામ થાય છે. એવા પરિણામ ન થવાય, ભૂલથી પણ ન થાય, જાણી જોઈને તો ન થાય પણ ભૂલથી પણ ન થાય, એના માટે શું કરવું જોઈએ? કે એમને સજીવન મૂર્તિને, સજીવન મૂર્તિ શબ્દ મૂક્યો છે, કે મૂર્તિ તો ભગવાનની હોય, ગુરુની હોય, પુરુષને સજીવન મૂર્તિ કયા છે? મૂર્તિ તો અચેત છે, અને આ સજીવન મૂર્તિ છે. સજીવન મૂર્તિને પરમહિતનું કારણ જાણી, પરમહિતનું કારણ જાણવું, પોતાના નિર્વાણ પદનું કારણ છે. પરમહિતનું એટલે નિર્વાણ પદનું, મોક્ષનું કારણ. એક નિષ્ઠાથી બીજો વિકલ્પ નહીં જાય એની અંદર. સર્વાર્પણ બુદ્ધિ પણ એની પૂરી અર્પણતા આવે, પોતાનો કોઈ પણ પ્રકારનું બલિદાન દેતા અટકે ને. શું કે છે ને, હું તો મારો જીવ દેવા તૈયાર છું, બલિદાન દેનારા એમ જ કે છે ને. એટલી સર્વાર્પણ બુદ્ધિ જાય, સર્વાર્પણ બુદ્ધિથી મહિમા આવવો, આજ્ઞાશીલપણે વર્તવું, એમની આજ્ઞા બહાર જવું નહીં, આજ્ઞાશીલપણે વર્તવું, અને તેમના અલૌકિક ગુણોના ગુણાનુવાદ કરવા, અલૌકિક ગુણોના ગુણાનુવાદ કરવા. એ પ્રકાર કરે તો ક્યારે પણ વિરોધ ન આવે, ક્યારે અવર્ણવાદ ન થાય. આ પ્રકારનો જે મહાન અપરાધ છે એ અપરાધ ન થાય, એ અપરાધથી જીવ બચી જાય. અને આ તો તીવ્ર સ્વચ્છંદનો વિષય છે, જે સત્પુરુષનો વિરોધ છે, સત્પુરુષનો અવર્ણવાદ છે, એ તો બહુ તીવ્ર સ્વચ્છંદનો દોષ છે. મંદ સ્વચ્છંદ પણ જ્યાં કરવા જેવો નથી ત્યાં તીવ્ર સ્વચ્છંદનો તો પ્રશ્ન જ નથી. ને એના માટે એક નિષ્ઠા, સર્વાર્પણ બુદ્ધિ, આજ્ઞાશીલપણું અનુવાદ કરવા, એ પ્રકાર હોય તો ઓલા પ્રકારમાં ક્યારે પણ જીવ આવે નહીં.
પછી 30 વર્ષ પહેલા એ પ્રસંગમાં આવી ગયેલા.
પછી
એક વર્ષ સમજાય મહારાજ ભાઈ, એક વર્ષ સુધી કેવું છે શું એ પુરુષ ને.
પેલા તો સમજ્યા વગર જ વિરોધ કરતા હતા કે સમજીને કરતા.
અમારું સાચું છે ને એ ખોટું છે.
સંપ્રદાય બુદ્ધિ પાપની જનક છે, પાપને જન્માવે છે. જૂના વાળા એમ થાય ગમે તો જૂના છે અહીંયા. અમારો તો અમારો તો જૂનાપણાનો અહીંયા સિક્કો છે. નવા નવા આવતા એને શું ખબર પડે? સંપ્રદાય બુદ્ધિનો વિષય નથી, ક્યાંય ભૂલે ચૂકે. સંપ્રદાય બુદ્ધિ નથી, વિશાળ માર્ગ છે. એની વિશાળતાને સંકુચિતતામાં લઈ જવી એ માર્ગનો ધ્વંસ કરવા જેવું છે, માર્ગનો નાશ કરવા જેવું છે. જે તીર્થંકરની સભામાં તિર્યંચો આવે છે, જળચરો આવે છે, ખેચર ને ભૂચર તો આવે પણ જળચરો આવે છે એવી તીર્થંકરની સભા. દેવ મનુષ્ય પામે એમાં તો શું આવે છે? તિર્યંચો સમજી દૃષ્ટિમાં પંચમ ગુણ સ્થાન સુધી આવે છે. કેટલો વિશાળ માર્ગ છે. ત્યાં કઈ દિગંબર ના કુળમાં જન્મ લીધો છે એવું કઈ છે ને? શાંતિભાઈ વિરોધ માતા આ જીવે અનંત વારે બધી ભૂલ કરતો આવ્યો છે. હવે ચીજ એવી મળી ગઈ છે કે આ દાવ ચૂકવા જેવું એવી ચીજ મળી ગઈ છે. એવી ચીજ મળી ગઈ છે કે દાવ ચૂકવા જેવો કોઈ પણ રીતે પ્રમાદમાં રહીને પણ નહીં, અજાગ્રતપણે નહીં, અનુપયોગે નહીં. શું પ્રમાદ એટલે બીજી પ્રવૃત્તિમાં રહી જવું, એને પ્રમાદ કહે છે. ચૈતન્યને સ્પર્શીને આવતી સત્પુરુષની વાણી પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં અહોભાવનો અભાવ, એટલે કે ઉપેક્ષા ભાવ થવો, એટલે કે નિરુત્સાહના ભાવ થવા. શું છે કે સત્પુરુષની વાણી તો પોતાના સ્વાનુભવમાંથી ચૈતન્યને સ્પર્શીને નીકળે છે, પરમ ઉલ્લાસિત ચિત્તે એને સાંભળવું ઘટે છે. એના બદલે એને મહિમા ન આવે સાંભળતા, ઓહો આત્માના પરમ હિતની વાત કરી રહ્યા છે એવું એને મહિમા ન આવે, તો એક પ્રકારનો ઉપેક્ષા ભાવ છે. પોતાને જે ઉત્સાહ આવવો જોઈએ શ્રવણનો પણ ઉત્સાહ આવવો જોઈએ. આમ તો ઉત્સાહ એવો આવે કે પુરુષાર્થમાં લાગુ થઈ જાય, પોતાના ચૈતન્યના પુરુષાર્થને જાગ્રત કરે એવી વાણી હોવાથી કોઈ જીવો તો પુરુષાર્થમાં આવે છે. એના બદલે શ્રવણનો પણ ઉત્સાહ ન હોય, એમને એમ જાણે કાંઈ રસ ન હોય, ઉત્સાહ ન હોય, એવી રીતે સાંભળ્યા કરે તો એક પ્રકારની ઉપેક્ષા છે. અને એ ઉપેક્ષાથી મિથ્યાત્વ તીવ્ર થાય છે અથવા મિથ્યાત્વ બળવાન થાય છે. આ એક અપરાધ લાગુ પડે છે. નિયમસારમાં એક શ્લોક છે પદ્મ બ્રહ્મધારી દેવનો કે જે જીવ આરાધના કરતો નથી તે નિયમથી અપરાધી છે. શું
આરાધના કરતો નથી અપરાધી છે?
અપરાધી જીવની વ્યાખ્યા નાસ્તિથી કરી છે કે જે જીવ આરાધનામાં આવતો નથી ને આરાધના કરતો નથી એ અપરાધી જ છે. કરતો નથી માટે અપરાધી છે. તો એ કઈ કેમ કે કર્યા વગરનો જીવ છે ને, જો આરાધન કરતો નથી તો શું કરે છે કે અનારાધન કરો. રાધ રાધ ધાતુ છે મૂળ, તો અપરાધ ને આરાધ બે સામા સામા છે, બે વિસર્ગ લાગે છે. અપવિસર્ગ લાગે એટલે ઊંધી છે, ઊંધું આચરણ થઈ જાય છે. એવી વાત લીધી છે કે જે જીવ આરાધના કરતો નથી તે નિયમથી અપરાધી છે. એમ જે જીવને સત્પુરુષને, અહીંયા તો સત્પુરુષની પ્રત્યક્ષ શ્રવણ વાણી શ્રવણ મળે ને એને ઉત્સાહ ન થાય, રસ ન ચડે, તો એને નિયમથી ઉપેક્ષા ભાવ છે. એ વાણીની ઉપેક્ષા છે, એ સત્પુરુષની ઉપેક્ષા છે, એ સતના નિરૂપણની સતની ઉપેક્ષા છે. તેથી એમાં દર્શન બહુ તીવ્ર થાય છે. મિથ્યા દર્શન ત્યાં બળવાનપણું પામે છે. બેઠો એ વાણી સાંભળવા અને દર્શન બહુ વધારતો આમ છે. તો કેવી રીતે શ્રવણ કરવું કે જેથી દર્શન મો ઘટે, કે અત્યંત મહિમા પૂર્વક અને અત્યંત જિજ્ઞાસામાં રહીને આ રીતે શ્રવણ કરવું. જેમ બોલો ચાતક પક્ષી ને વરસાદની રાહ જોઈને પાણીનું ટીપું પડે ને ઝીલી લેવું હોય, એમ એની રાહ જોઈને બેઠો હોય, એવો તિતિક્ષાથી સાંભળનાર જે શ્રવણ કર સપનું શ્રવણ કરનાર એવો હોય કે જે અત્યંત મહિમા લઈને બેઠો, મારા પરમ હિતની વાત, મહાન કાર્ય જે મેં આરંભ્યું છે એનું એ કાર્યનો સફળ થવાનો મને આ તક છે. તમે એક સાહસ કરતા હો વેપારનું, ધંધાનું, કારખાનાનું, એમાં કોઈ કરોડપતિ અબજપતિ એમ કે હું તારી પડખે છું, કર તારે જે કરવું હોય બરાબર છે, તારી લાઈન બરાબર છે, હવે તું આગળ વધ, તારે જે કરવું એ કર, ત્યારે જોઈએ જેટલા જોઈએ એટલા મગાવી લેજે અડધી રાતે. શું કેટલો જોર કરે કે એક તો આ તક મળી ને એમાં આપણને સહારો મળી ગયો, એમ આત્મા નિજહિત કરવા તત્પર થયો ને એમાં સમ્યક જ્ઞાની શ્રી ગુરુ મળ્યા, એને તો ડબલ ટાંટિયામાં જોર આપવું જોઈએ. એમ ને ટાંટિયામાં ડબલ જોર આવ્યું, નવું લોહી આવ્યું જેને કહેવાય. એ પ્રકાર ઉપજે છે અત્યંત મહિમા પૂર્વક અને અત્યંત જિજ્ઞાસા મારીને સત્શ્રવણ કરવું, અથવા શ્રવણ કાળે તે વાણી મુમુક્ષુના અંતરંગને સ્પર્શે. શું ઉપર ઉપરથી ન સાંભળે પણ એના અંતરંગને સ્પર્શે, એના મર્મસ્થાનને સ્પર્શે, એના પરિણમન ઉપર સીધો ઘા પડે, વિપરીત પ્રકૃતિગત પરિણમન ઉપર સીધો ઘા પડે, એવી રીતે એ વાણીનું શ્રવણ કરવા યોગ્ય છે. એટલે દર્શનમો ત્યાં નિર્બળ થાય છે. દર્શનમો નિર્બળ થાય સત્શ્રવણને લઈને તો જીવ જરૂર સમ્યકની સમીપ થઈ શકે છે. દર્શનમો નિર્બળ થાય તે સમ્યકની સમીપ જઈ શકે છે. સત્પુરુષ પ્રત્યે વિનય ભક્તિમાં ન્યૂનતા, કરતો થઈ વિરોધનો વિષય હતો. હવે નીચેનું પગથિયું પકડ્યું છે કે ભક્તિ તો છે એમને, અમને કઈ ભક્તિ બિલકુલ નથી એવું તો કઈ નથી. તમને વધારે હશે તો અમને ભલે ઓછી હશે, પણ છે તો ખરી ને, પછી એ પણ બરાબર નથી. ભક્તિની ન્યૂનતા કે ભક્તિની ઓછપ એ પણ યોગ્યતાને રોકનારું કારણ છે, અથવા સમ્યકની સમીપ જતા રોકનારું એ કારણ છે, પ્રતિબંધયુક્ત કારણ છે. એટલે અહીંયા એને દર્શનનું અને તીવ્ર કરનાર પરિણામમાં એની ગણતરી લીધી છે. અને મને આવડે છે તેવી હું ચડવી, એટલે કે આ તો હું સમજુ છું, આ તો મને ખબર છે, આ તો મને આવડે છે, શું એ ભક્તિમાં ન્યૂનતા લઈ આવે છે. ખાસ કરીને વિદ્વાનને આવી ભૂલ થાય છે, પંડિત હોયને, કે હું તો એવા સરસ અર્થ કરું છું કે એમના કરતા પણ હું વધારે સારા અર્થ કરી જાણું છું, અથવા સ્પષ્ટીકરણ આપી શકું છું, અથવા એમનું નિરૂપણ, જ્ઞાનીનું નિરૂપણ તો મને સ્થૂળ લાગ્યું, મારું નિરૂપણ સૂક્ષ્મ છે એના કરતા. એટલે આ બધી આવડતનો એક ખૂટી મૂફ છે, આવડતનો આ એક અભિમાન થાય છે, ત્યારે એને ભક્તિમાં ન્યૂનતા ઉત્પન્ન થાય. એમના કરતા પણ મને આવડે છે, ત્યારે એ ભક્તિમાં ન્યૂનતા એવા વગર રહેતી નથી. એ દર્શન મૂળને મિથ્યા દર્શનને તીવ્ર કરનારા પરિણામ છે. મિથ્યા દર્શન તીવ્ર થાય એટલે જીવનો મોટામાં મોટો દુશ્મન બળવાન થાય એમ ગણો. આઠ કર્મમાં આ એક મોટા મોટો દુશ્મન છે, અનંત સંસારને રખડાવનારો. ઉપદઘાતમાં જે વિષય કીધું છે, મોહની કર્મ સિવાય સાત કર્મ છે, તે મોહની કર્મ ના પ્રતાપ થી બળવાન પણ થાય છે. જો મોહની ખસે તો બીજા નિર્મળ થઈ જાય. મોહની ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. શ્રીમદજીનો વચન છે વ્યાખ્યાન સારમાંથી. પરમ દૈન્યત્વ અથવા પરમ વિનય રહેવો અને પોતાની લઘુતાનું ભાન થવું. શું આવડત નહીં, પણ પોતાની લઘુતાનું ભાન રહેવું. એમણે સંસારનો નાશ કરીને બેઠા છે અને પોતે હજી અનંત સંસારના પરિણામમાં ઊભો છે, એ મોટો આંતરો છે. પોતાની લઘુતાનું ભાન રહેવું, સત્પુરુષની અંતરંગ દશાને ઓળખીને પરમ વિનય રહેવો, સામાન્ય વિનય નહીં પણ પરમ વિનય, પરમ દૈન્યતા, દીનપણું. આ પરમ દૈન્ય પ્રસંગ 254 માં વાપર્યો છે શ્રીમદજીએ. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ તેને પરમ ધર્મ કહ્યો છે. પરમેશ્વર બુદ્ધિ એને પરમ દૈન્યત્વ અથવા પરમ વિનય કહેવામાં આવ્યો છે. પરમેશ્વર બુદ્ધિ ત્યાં સ્થાપી છે. ગ્રહસ્થ છે ને એમ ન લેવું, ચોથા ગુણ સ્થાને છે ને એમ ન લેવું, પરમેશ્વર બુદ્ધિ લેવી. પોતાની લઘુતાનું ભાન રહેવું એટલે પોતાની જે સ્થિતિ છે, સત્પુરુષ પાસે પોતાની શું સ્થિતિ છે એનું એને બરાબર ભાન રહેવું જોઈએ. મને આવડે છે, મારી બુદ્ધિ બરાબર આમાં કામ કરે છે એમ ના આવડે. લઘુતા એટલે પોતાની નાનપ રહેવી પોતાની, એટલે વિનમ્રતા.
પોતે
વિનય કેટલો કરે છે, એ તો જે મુમુક્ષુ ને મુમુક્ષુ દશામાં જે સત્પુરુષને એણે પરમેશ્વર બુદ્ધિથી જોયા હોય, એ જોયા પછી એને એ જ સત્પુરુષના નિમિત્તે પોતાનું પરમાત્મા સ્વરૂપનું દર્શન થયું હોય અને એને એમ લાગ્યું હોય કે આ પરમાત્માને દેખાડનાર આ પરમાત્મા છે, શું ત્યારે એના પ્રત્યેનો વિનય, પરમેશ્વર બુદ્ધિ એ જે પહેલા ઊભો થયો હોય એ કેટલો વધી જાય આગળ, એ બાબતમાં કોઈ એનું માપ નથી રહેતું. પછી એનું માપ નથી રહેતું, ભક્તિ અનલિમિટેડ થઈ જાય છે. એને પરમ દૈન્યત્વ અથવા પરમ વિનય કહેવામાં આવે છે. એનું નામ પરમ એટલે ચરમ સીમાનો વિનય છે, એમાં કોઈ તોલ માપ રહેતો. વસ્તુ તો સામે ચોખ્ખી, હવે કોઈ શંકા પડે એવી વાત નથી રહી, ચોખ્ખી વસ્તુ આવી રહી છે. સત્પુરુષના ચારિત્ર દોષનું લક્ષ્ય રહેવું અથવા મુખ્યતા થવી. ગુણસ્થાન અનુસાર રાગ દ્વેષમોહના પરિણામ ચારિત્ર દોષ પૂરતા જ્ઞાનીને હોય છે, પરિણામ અને પ્રવૃત્તિ બંને હોય છે, દેખાય છે પ્રવૃત્તિથી દેખાય છે પરિણામ, એની મુખ્યતા થવી. લક્ષ્ય જેનું લક્ષ્ય રહે એની મુખ્યતા થાય, મુખ્યતા થાય એનું લક્ષ્ય રહે તો ત્યાં મિથ્યા દર્શન બળવાન થાય. એવો પ્રકાર જો મુમુક્ષુ જીવના પરિણામમાં રહે તો એને મિથ્યા દર્શન છે એ તીવ્ર થઈ જાય. નાની થઈને એને કઈ કરો આવો ક્રોધ આવે, ભરત ચક્રવર્તી, રામચંદ્રજી, આ બધા પુરાણ પુરુષ ના તો મોટા જબરદસ્ત ચારિત્ર મોહના દ્રષ્ટાંત છે. યુધિષ્ઠિર ને તો ચરમ શરીરી હતા, યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન જુગારમાં દ્રૌપદી ને આવ્યા હતા. થોડો જ્યાં નાનો સમો જુગાર હતો તો પેલા તો લોકો એ શંકા કરે કે જ્ઞાની ધર્માત્મા એનો કઈ જુગારમાં બેસતા હશે, કારણ કે તો સત્ય વ્યસનમાં જાય છે પાછું. મને ખૂબી છે. રજ ચક્રવર્તી લડાઈ કરી તો રાજનો મેટર હતો, ઇશ્યુ રાજનો હતો. રામચંદ્રજીને લક્ષ્મણજી પ્રત્યે કે સીતાજી પ્રત્યેનો અનુરાગ હતો, એ પણ એક કુટુંબ પરિવારનો મુદ્દો હતો, એક રાજનો મુદ્દો હતો આ કુટુંબ પરિવારનો, પણ આ તો જુગારનો મુદ્દો છે. પહેલા તો એક સપ્ત વ્યસનમાં જુગારનો હોય, ચિતોળિયું ખસી જાય એવી વાત છે, સ્થિર રહેવું મુશ્કેલ પડે. સાયક સમય દ્રષ્ટિ ચરમ સદી છે, એ ભવે જવાના વાત, જુગારના પરિણામ હોય એને બધું પાપના પરિણામ છે. ઉત્તરગુણ છે, બીજું વ્યસન અને વગર વ્યસનમાં ફેર છે. તો મૂળ ઉત્તરગુણની તો શાસ્ત્ર વાંચાવીને ખબર હોય, પણ આ પ્રસિદ્ધ વાત તો સત્ય વ્યસનની વાત તો પ્રસિદ્ધ છે. શું તો એમાં બીજી વાત છે. પછી વ્યસન અને એમને પરિણામ થવા એ બીજી વાત છે. વ્યસનના પરિણામ તો એ ચીજ છે કે જેની વાસના રહ્યા કરે એને વ્યસન કહે છે. એ પરિણામ એને છૂટે જ નહીં, રિયાજ કરે રિયાજ કરે રિયાજ કરે, વાસના જેવા પરિણામ એની તલપ લાગ્યા કરે. ચારિત્ર મોપૂરતો પ્રસંગ પડ્યો ને રેમાં એ બીજી વાત છે, એ વ્યસન ન કહેવાય. ભલે છે પાપ ના પરિણામ, પણ એ વ્યસન ન કહેવાય, એમ ફરક છે. એટલે એને સત્ય વ્યસનમાં ન લઈ જવાય. પણ એની મુખ્યતા થઈ જાય, એનું લક્ષ્ય
રહેવું,
ખ્યાલમાંથી એવા છૂટે નહીં. લક્ષ્ય રહે ત્યારે ખ્યાલમાંથી એવા છૂટે નહીં કે આમને પણ ગુસ્સો કર્યો હતો, આમ આ પણ આમ કર્યું હતું, આ પણ આમ કરતા હતા. એ મુમુક્ષુના મિથ્યાત્વને તીવ્ર કરે છે, બળવાન કરે છે. નાનીને તો ભિન્નતા વર્તે છે એટલે એ પરિસ્થિતિ છે જ
નહીં,
નથી. એ તો એને અનાદિથી પરમા સુખ બુદ્ધિ પડી છે ને, એ પરિણતિ એની ચાલુ છે, એ વશેની પ્રવૃત્તિ છે. પાપ સંજ્ઞા તો અનાદિથી છે ને, એ પરમા સુખ બુદ્ધિને લઈને છે, પર પદાર્થમાં પર વિષયમાં સુખ બુદ્ધિને લઈને, એ અગ્રહિતમાં છે, ગ્રહિતમાં નથી. અગ્રહિત છે, એ અગ્રહિત મિથ્યાત્મમાં એ પ્રકારની સ્થિતિ હોય જ. વ્યસન તો જરા એથી વિશેષ તીવ્ર રસવાળા પરિણામ છે. વ્યસન છે એ તીવ્ર રસવાળા પરિણામ હોવાથી જ્યાં કષાય રસ તીવ્ર ત્યાં દર્શનમાં પણ તીવ્ર, કષાય રસની સાથે સંબંધ ધરાવે છે. એમ વેપાર આદિમાં પણ ભલે તીવ્ર રસ હોય તો દર્શનમાં તીવ્ર થાય પાછો. શું જેટલી રસની તીવ્રતા એટલું દર્શનમાંનો જોખમ ઉભો છે વારંવાર. એટલે તો વ્યાપાર હોય કે ગમે તેવું દે હોય, મંદ રસે કરીને પ્રવર્તવું, આ પહેલી શિક્ષા છે. ગમે તેટલો લાભ હોય, ગમે તેટલું નુકસાન હોય, ગમે તેવું દેનો પ્રસંગ હોય, મંદ રસે પરિણમવું, આ એક જ કાયદો.
બરોબર,
આ કાયદાને તોડીને આગળ ન જાવ.
કોઈ
પણ ઉદય હોય, કોઈ પણ સિદ્ધિ વાત છે. ચારિત્રમોનો પાપ લાગે, પણ અલ્પ રસ છે એનો, રસ નથી, નિષેધ વર્તે છે સાથે સાથે, એટલે એને રસ તીવ્ર નથી આવતો, તીવ્ર બંધ નથી પડતો, અલ્પ બંધ પડે. પુણ્ય અને પાપના બે અલ્પ બંધ પડે છે. તેની સામે સત્પુરુષના અલૌકિક ચારિત્રને લક્ષ્યમાં લઈ અથવા સત્પુરુષના અલૌકિક પુરુષાર્થને લક્ષ્યમાં લઈ પુરુષાર્થની પ્રેરણા થવી. સત્પુરુષની અંતરંગ દશા છે એમાં એને એ વિચાર મુકટે કે બારમા ચારિત્ર મોહના અને આચરણના આવા પરિણામને પ્રસંગ બનવા છતાં અંદરમાં એનો પુરુષાર્થ અને શ્રદ્ધા અને આચરણ ટકી રહ્યા છે. ચારિત્ર અને પુરુષાર્થ ચતુર્વિધ આરાધના છોડી નથી, દર્શનદાન ચારિત્ર અને પુરુષાર્થની આરાધના સહિત પરિણમે છે. એને લક્ષ્યમાં લઈને એને બહુમાન થવું, એની પ્રેરણા થવી કે આવું કરવું જોઈએ, આમ થવું જોઈએ. એટલે અંતરંગ દશાને મુખ્ય કરવાને બદલે બહિર્ભાવને મુખ્ય કરી લઈએ છે ચારિત્રના બાહ્ય પરિણામને. તો અંતરંગ દશાને મુખ્ય કરે તો એનો દર્શન મોહ ઘટે, બહિર્પરિણામને મુખ્ય કરે તો એનો દર્શન મોહ વધે. આપશે દિશા સત્પુરુષને કઈ નજરથી જોવા એ પણ મહત્વનો વિષય છે. અને એ મહત્વ પોતાના દર્શન મોહના વધવા ઘટવા સાથે સંબંધ ધરાવે છે. સત્પુરુષના પરિણામ તો સત્પુરુષ પાસે છે, પણ પોતાને નફો નુકસાન શું? કે તું કયા કઈ દ્રષ્ટિથી જોવે છો, કયો દ્રષ્ટિકોણ છે તારી પાસે? જો અંતરંગ દિશાનો દ્રષ્ટિકોણ મુખ્ય છે તો દર્શન મોહ ઘટશે, તેને બહુમાન આવશે. અને ચારિત્ર મોહનો દોષ મુખ્ય થશે, મુખ્યત્વ બળવાન થઈ જશે, તીવ્ર થઈ જશે.
ચારિત્ર મોહના આવા વિચિત્ર પરિણામ થાય છે છતાંય
પોતાના સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાન આચરણ પુરુષાર્થ માંથી છોડ્યા વગર ધ્યાનમાં બેસે, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે, પરમાત્માને સાથે કેલી કરે આનંદથી, એટલી મોકળાશ રાખીને બહાર આવ્યા છે એ ધ્યાન રાખજે. તો શું એટલી મોકળાશ રાખીને બહાર આવ્યા છે? છોડીને નથી આવ્યા, મોકળાશ એટલી જગ્યા, એટલે અંદરમાં પકડ છે, એ પકડ છૂટી નથી ને થોડા બહાર આવ્યા છે એમ તું લક્ષ્યમાં લે. એટલા બાહ્ય પરિણામને જોઈને અંદરની સ્થિતિ ભૂલી જા તો તને દોષ લાગશે.
જોવાની દ્રષ્ટિ બરાબર નથી,
જોવાની દ્રષ્ટિ બરાબર નથી ને એ દોષ દ્રષ્ટિ છે. ગુણ દ્રષ્ટિ છૂટી ગઈ ને દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ, બસ આ દર્શન મોહને વધવાનું કારણ છે. ગુણ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ તો ગુણ દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કહો, સ્વભાવ દ્રષ્ટિ કહો, કે ગુણ દ્રષ્ટિ કહો, બધું એક જ છે. ગુણ દ્રષ્ટિ છૂટી જાય ત્યાં દોષ દ્રષ્ટિ મુખ્ય થાય છે. અંદાજ આવો, સામાન્ય સાધારણ માણસ ને એનો અંદાજ ના આવે, અંદાજ જ ના આવે. પોતે લડાઈ કરતા હોય ત્યારે ઉપયોગ એનો કેટલો જાગૃત છે, કેટલી ભિન્નતામાં ઉભા છે, કેવી એ વખતે પણ કેવી ભિન્નતામાં ઉભા રહી ગયા છે, અલૌકિક વિષય છે.
જય મિત્રાર્થિકમ્બાર જય ધાર્મણો જય હો જય હો.